दर्शनों की तरह पूजा उपाध्याय उपाध्याय मुनिवरा रत्न परमेश्वर प्रतिदिन कुर्वन्तु वो मंगल।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो पानु 45 प्रश्न 85 कॉम्प्यूटर में गो टू पेज नंबर 306। तो जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो क्वेश्चन 85। जैन शास्त्रों अर्थ समझवानी रीत सी छे? शास्त्रों अर्थ केवी रीते समझवा? जैन शास्त्रों अर्थ समझवानी रीत 5 प्रकारे छे। शब्दार्थ, नयार्थ, मतार्थ, आगम अर्थ अने भावार्थ। आपणे एक पछी एक लईए। शब्दार्थ, शब्दार्थमां प्रकरण अनुसार वाक्य के शब्दनो योग्य अर्थ समझवो ए शब्दार्थ छे। शब्दनो जे अर्थ थतो होय ए आपणे समजीए छीए ते शब्दार्थ थयो। शब्दार्थ द्वारा जे कहेवा मांगे छे એ પૂરેપૂરું સમજાતું નથી, એ ઉપર છલ્લો ખ્યાલ આવે છે, એટલે શબ્દાર્થ જે છે તે આત્માને લક્ષે ઉપયોગી થતો નથી, એનો ભાવાર્થ અને બીજા અર્થ સમજીએ નહીં, આગમનો અર્થ ને એ બધું નથી, લય પ્રમાણે અર્થ બધું નથી સમજતા, અને માત્ર શબ્દ પ્રમાણે વાંચી જઈએ છીએ અને શબ્દાર્થ કરી લઈએ છીએ, તો એથી કોઈ ફાયદો નથી। એટલે જેવા મોટાભાગના જીવો કે જેમને બીજું વધારે જ્ઞાન નથી અને માત્ર વાંચી જઈને એમ માને છે સંતોષ કે અમે આ વાંચ્યું આ વાંચ્યું આ વાંચ્યું, એ માત્ર શબ્દાર્થ કરે છે, એથી કોઈ ફાયદો નથી। ગુરુદેવના વખતની અંદર એક વખત કોઈકે એમ કહ્યું કે સમયસર સમયસર શું કરો છો, પણ અમે હું તો સમયસર વાંચી ગયો, 20-15 દિવસમાં સમયસર વાંચી નાખ્યું, એમ 415 ગાથા એ બધાની ઉપરની બધી ટીકા આ બધું એણે કેવી રીતે વાંચ્યું અને શું વાંચ્યું, નાના છોકરાને બેસાડી દઈએ 4th ધોરણના છોકરાને, ગુજરાતી તો વાંચતા આવડતું હોય તો આપી દીધું તો ગુજરાતીમાં બધું બોલતો જાય વાંચતો જાય, એને અંતરમાં કંઈ ઉતરે નહીં, તો એ શબ્દાર્થ છે। પણ એ વાક્યની રચના અને એ પ્રમાણે સામાન્ય અર્થ સમજાવનારો છે। નયાર્થ, કયા નયનું કથન છે, આ વાક્ય કહેવામાં આવ્યું એ કયા નયનું વાક્ય છે, તેમાં ભેદ નિમિત્ત આદિનો ઉપચાર બતાવનાર એ વ્યવહાર નયનું કથન છે કે પછી વસ્તુનું સ્વરૂપ બતાવનાર નિશ્ચય નયનું કથન છે, એ નક્કી કરી અર્થ કરવો એ નયાર્થ છે। એમાં જે નય છે તે નયને સમજવો વ્યવહાર નયનું કથન છે, તો એને વ્યવહાર નય પ્રમાણે સમજવું, નિશ્ચય નયનું કથન હોય તો એને નિશ્ચય નય પ્રમાણે એ કથનને સમજવું। કયા નયનું કથન છે એ જો સમજવામાં બરાબર ના આવ્યું હોય અને એમને એમ ગમે તેમ અર્થ કરવામાં આવશે તો પછી તાત્પર્ય રહેશે નહીં। વ્યવહાર તમે લઈ લેશો અને એમ જ સમજશો કે આ જ બરાબર છે આ જ સત્ય છે તો પછી આત્મામાં જવાશે નહીં। શુદ્ધ આત્મતત્વની જેને પ્રાપ્તિ કરવી હોય એને દરેક કથનને એ રીતે સમજવું જોઈશે કે આ વ્યવહાર નયનું કથન છે કે આ આત્મ સ્વરૂપને બતાવનાર નિશ્ચય નયનું કથન છે, અને નિશ્ચય નયનું કથન છે એને પણ માત્ર એકાંતે લઈ લેવામાં આવે અને વ્યવહાર નયનો લોપ કરવામાં આવશે તો પણ ચાલશે નહીં। એટલે યથાર્થ સમજવું જોઈશે. જ્યારે જ્ઞાન કરીએ છીએ ત્યારે સમજવાનું બરાબર બધા નયોથી છે, પણ જ્યારે આત્મામાં જવું છે ત્યારે નિશ્ચય નય છે તે જ કાર્યકારી છે. એટલે પછી નિશ્ચય નય દ્વારા જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ લક્ષમાં લાવી અને ધ્યાન કરવાનું છે, આત્મામાં જવાનું છે. એકાગ્રતા જે કરવી છે એ નિશ્ચય નયથી એટલે કે શુદ્ધ નયથી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે. એટલે વ્યવહાર નય છે તે સમજાવીને વસ્તુનું સ્વરૂપ બરાબર દર્શાવે એ માટે બરાબર છે, પણ વ્યવહાર નય માત્રથી આત્મામાં જવાશે નહીં. એટલે બંને નયોને બરાબર આપણે સમજીએ છીએ. એટલે જ્યારે જ્યારે જે પણ વાત શાસ્ત્રમાં જે કંઈ કરવામાં આવી છે એનો એ કયા નયથી કહેવામાં આવ્યું છે એ બરાબર સમજવું જોઈએ, એકાંતે લેવું નહીં જોઈએ. જો એ વ્યવહાર નયનું કથન હોય તો સાથે એ વિચાર કરવો જોઈએ કે તો નિશ્ચય નયથી આનું સ્વરૂપ કઈ રીતે હોઈ શકે. જો એ પર્યાર્થિક નયનું કથન છે, પર્યાયને મુખ્ય કરીને કહેવાવાળું કથન છે, તો એ વખતે એ પણ વિચાર આવવો જોઈએ કે તો પછી દ્રવ્યાર્થિક નયથી દ્રવ્યને મુખ્ય કરીને આ વસ્તુ કઈ રીતે હોય. આ રીતે મનોમંથન કરવું જોઈએ, એવી ટેવ પાડવી જોઈએ. એ સિવાય શાસ્ત્રો વાંચી જવાથી સમજ પડશે નહીં. શાસ્ત્રોમાંથી તમારે જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત થશે નહીં. સમજ્યા છો એવું માન અભિમાન ભલે થયા કરે, પણ જે પામવાનું છે તે પામી શકાય નહીં. આપણે નયનો હમણાં ઘણો અભ્યાસ કર્યો છે એટલે હવે એ વિશે ઘણી સ્પષ્ટતાઓ પણ થઈ છે. છતાં પણ સમયે સમયે શાસ્ત્રમાં જે વાત આવતી હોય એને આપણે સમજવી જોઈએ, જરૂર પડે માર્ગદર્શકને પૂછવી જોઈએ, અને આ નયે કયા નયનું કથન છે એ પ્રમાણે જ એને લેવું જોઈએ. મોટાભાગના લોકોની એ જ ભૂલ થતી હોય છે કે વ્યવહાર નયના કથનને એને એ એકાંતે લઈ લે છે અને પછી એ નિશ્ચયને સમજતા જ નથી. એટલે જેવું સ્વરૂપ આત્માનું છે, જેવું સ્વરૂપ ધર્મનું છે, એના કરતાં ધર્મ અને આત્મા માટેની માન્યતા એમની વિપરીત વર્તે છે. તો અહીંયા વાત એ છે કે વસ્તુ સ્વરૂપને બતાવનાર નિશ્ચય નયનું કથન છે કે પછી એ નિમિત્ત આદિનો કર્મ વગેરેનો ઉપચાર બતાવનાર, કર્મથી આમ થાય છે, કર્મના ઉદયથી આમ થાય છે, એ બધો નિમિત્તનો ઉપચાર છે, નિમિત્તનું કથન છે, એ બધો વ્યવહાર નય છે. એટલે એવું એ કથન છે એ નક્કી કરી અને એને પછી એ રીતે યોગ્ય રીતે સમજવું જોઈએ. મતાર્થ, મત એનો મત પ્રમાણે અર્થની વાત છે. મતાર્થમાં વસ્તુ એવી છે કે ભારતમાં છ દર્શનોને મુખ્ય કહેવામાં આવે છે. આસ્તિક દર્શન છે છ, અને બધા એની એમની માન્યતાઓ છે. બૌદ્ધ છે, સાંખ્ય છે, વેદાંત છે વગેરે. તો એ બધા મતો જે છે એમના જે મત છે એ મતને લીધે થઈને કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે. તો એ માન્યતાઓ જે માન્યતાઓ ખોટી છે એ માન્યતાઓને ખોટીને ખોટી દર્શાવનાર એટલે એનું ખંડન કરનાર એવો અનેકાંત જૈન દર્શનમાં છે. એટલે અહીંયા વાત કરી છે કે વસ્તુ સ્વરૂપથી વિપરીત એવા કયા મત, જેમ કે સાંખ્ય કે બૌદ્ધ મતનું ખંડન કરે છે અને સ્યાદવાદ મતનું મંડન કરે છે, એવી રીતે શાસ્ત્રનું કથન સમજવું તે મતાર્થ છે. પર્યાયની વાત આવતી હોય તો આપણે એમ લઈએ કે દ્રવ્ય ગુણ અને પર્યાય તો પર્યાય છે, પર્યાય નથી એમ નથી. અને પર્યાર્થિક નયની મુખ્યતાથી કદાચ વાત કરવામાં આવી હોય તો ત્યારે એ વખતે જે લોકો પર્યાયને માનતા જ નથી એવા વેદાંતના મતનું ખંડન થાય છે, અને એ યાદવાદ જે છે એ રીતે એનું મંડન થયું કહેવાય. એટલે યાદવાદથી આપણે એ કથન કર્યું, એમાં એકાંતે કર્યું છે એમ નથી. એ પર્યાર્થિક નયને મુખ્ય કરીને જ્યારે વાત કરી હોય ત્યારે એમ કર્યું હોય, જ્યારે દ્રવ્યાર્થિક નયથી એને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય ત્યારે પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી હોય. એટલે વસ્તુનું સ્વરૂપ તો બરાબર જ સમજાય છે, પણ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે એ ન્યાય પ્રમાણે આપણે બધું સમજીએ છીએ. એટલે એ વખતે આપણે જે વાત કરીએ છીએ તે વખતે બીજા અન્ય મતમાં જે ખોટા મત છે એનું શેનું ખંડન થાય છે, એ કોઈક ખોટા મતનું ખંડન થાય છે, એટલે એ જે થયું તે અનેકાંત રૂપ સ્યાદવાદનું મંડન કહેવાય. અહીં આગળ કહે છે આગમ પ્રમાણે અર્થ એટલે આગમાર્થ. આગમ એટલે સિદ્ધાંત. જીનેશ્વરની વાણીમાંથી જે આવ્યા છે એ બધા સિદ્ધાંતો આગમ, અને એમાં એ સિદ્ધાંત અનુસાર જે અર્થ પ્રસિદ્ધ હોય તે પ્રમાણે કરવો તે આગમ અર્થ છે એટલે આગમાર્થ છે. આગમ પ્રમાણે અર્થ કરવો, આગમમાં સિદ્ધાંત છે અને જે સિદ્ધાંતો બધા કોઈએ લખ્યા નથી એ જીનેશ્વર ભગવાને પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે અને એને અનુભવ્યું છે, એના નિમિત્તે એ ઓમકાર ધ્વનિમાં જે દ્રવ્ય શ્રુત આવ્યું છે એમાં જે સિદ્ધાંત આવ્યા છે એ સિદ્ધાંતની વાત છે. તો એ આગમ છે જેની રચના ગણધર ભગવાને કરી છે અને શાસ્ત્રો દ્વારા આપણને એ આગમો પ્રાપ્ત છે. આચાર્ય ભગવાને લખ્યા છે એટલે એ આગમો આપણા સુધી પહોંચ્યા છે. તો એ આગમ પ્રમાણે જે અર્થ હોય છે એટલે કે સિદ્ધાંત પ્રમાણે મૂળ વસ્તુનું જે સ્વરૂપ જે છે એ આગમ અર્થ એટલે સિદ્ધાંત અનુસાર જે અર્થ કહેવામાં આવ્યો હોય, જે અર્થની પ્રસિદ્ધિ કરવામાં આવી હોય એ પ્રમાણે જ્યારે અર્થ લઈએ તો એ આગમ અર્થ છે. છ દ્રવ્ય સ્વતંત્ર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, આ સિદ્ધાંત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, આ સિદ્ધાંત છે. અહીંયા એક વાત હમણાં થઈ, હ્યુસ્ટનની અંદર કોઈ ભાઈએ પ્રશ્ન પૂછ્યો, તો કે હિન્દીમાં પ્રશ્ન પૂછ્યો એમણે કે એ ઉગાયંગે નહીં, ખેતી નહીં કરેંગે તો ફિર ક્યાં સે ખાયંગે, ઉગાયંગે નહીં તો ક્યાં સે ખાયંગે. મેં કહ્યું કે ભાઈ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તમે ઉગાડી શકો એવો પ્રશ્ન જ નથી. એ ઉગે છે જે એમાં જે જીવ છે એ તમે લાવો છો, તમે કોઈ જીવની ઉત્પત્તિ કરી શકો છો. એ વનસ્પતિના જીવની જો ઉત્પત્તિ કરી શકતા હશો તો કાલે સવારે તમે વાયુના જીવોની પણ ઉત્પત્તિ કરવા માંડશો, અને પરમ દિવસે તો પછી બે ઇન્દ્રિયની પણ ઉત્પત્તિ કરશો, ને પછી તો તમે એમ કહેશો તમે પંચેન્દ્રિય જીવોની પણ ઉત્પત્તિ કરી, બધાની ઉત્પત્તિ કરતા થઈ જશો. કોણ કોની ઉત્પત્તિ કરે પ્રભુ? દ્રવ્યની સ્વતંત્રતા સમજો, એ જીવ ત્યાં આવવાનો છે ત્યાં આવે છે, અને પેલા પૂતગળો છે તે તેના અનુસાર એટલે કે એ જીવના જેવા કર્મ છે, પુણ્ય અને પાપ રૂપ જે કંઈ એ કારમણ શરીર છે એ લઈને આવે છે, તો એ પ્રમાણે એ બ્રજકણો એને મળી જાય છે, એટલે એ પ્રમાણે નો કર્મ એટલે શરીરની પ્રાપ્તિ થાય છે. હવે આમાં સિદ્ધાંતની વાત મૂળ એ ભૂલી ગયા કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એ સિદ્ધાંતને લઈએ એટલે તરત જ સમાધાન થઈ જાય. એટલે આ વાત છે કે આગમ પ્રમાણે સિદ્ધાંત અનુસાર દરેક વસ્તુમાં સમજવું જોઈએ. કોઈક જગ્યાએ કોઈક વાત એમ કહેવામાં આવી ત્યારે સિદ્ધાંત તો ખોટો પડવો ના જોઈએ, એટલે ફરીને વિચાર કરવો કે ના, સિદ્ધાંતથી આ વિરુદ્ધ વાત જે થાય છે એ વાત બરાબર નથી, ઉગાડી શકાય નહીં, સિદ્ધાંતથી વિરુદ્ધ થાય છે તો શું હોઈ શકે? પછી આપણને જ વિચાર આવે કે ભાઈ તમે એવા ભાવ કરી શકો, એવા તમે ભાવ કરી શકો કે તમે ક્રોપ્સ ઉગે એવો ભાવ કરી શકો ઉગાડવાનો, પણ તમે ઉગાડી શકો એ બની ન શકે, કેમ કે તમે દ્રવ્ય જુદું, આત્મદ્રવ્ય જુદું છે અને પેલું દ્રવ્ય જુદું છે, એનું તમે શું કરો? તો તમે ભાવ કરો અને નિમિત્ત નૈમિતિક સંબંધ હોઈ શકે, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં એ સિદ્ધાંત તો ખોટો પડે નહીં. એટલે આગમ પ્રમાણે સિદ્ધાંત જે આપણે સમજ્યા છીએ એ તો સિદ્ધાંત જ રહે, કોઈ પણ વખતે ગમે ત્યારે એ તો ત્રિકાળ સિદ્ધાંત છે, સિદ્ધાંત જ રહેવાના છે, એમાં કોઈ ફેરફાર થવાના જ નથી. એટલે પછી આપણે સમજવાનું કે આમાં શું હોઈ શકે. આ કથન વ્યવહાર નયનું કથન છે, અને વ્યવહારનયથી વ્યવહારથી અથવા તો આ ઉપચાર કરવામાં આવ્યો છે, આ અસદભૂત વ્યવહારનયનું કથન છે, એ રીતે આપણે પછી વિચાર એમાં કરી શકીએ, અને પછી આ રીતે હોઈ શકે, આ અપેક્ષાએ આમ કહી શકાય, આ અપેક્ષાએ આમ ન કહી શકાય, બધું જ પછી સ્પષ્ટ થઈ જાય છે. પાંચમું છે ભાવાર્થ. ભાવાર્થ કોને માટે છે? કે જે સાધક પોતે પોતાના સ્વરૂપમાં શુદ્ધતા કરી અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહ્યો છે, પુરુષાર્થ કરી રહ્યો છે, એને દરેક વસ્તુનું તાત્પર્ય સમજવું જરૂરી છે કે આ વાત કેમ કહેવામાં આવી. માત્ર એ અભ્યાસ કરે અને એનું તાત્પર્ય ન સમજે તો પછી એનું પ્રયોજન સિદ્ધ નહીં થાય. એનું ધ્યેય છે એ પ્રાપ્ત નહીં કરી શકે. એનું ધ્યેય આત્મા છે, શુદ્ધ નિર્મળ આત્મસ્વરૂપ. એનું ધ્યેય છે, એ ધ્યેય સુધી પહોંચવા માટે થઈ અને જે કંઈ અભ્યાસ કરે છે તો એ દરેક અભ્યાસમાં એને એ સમજવું પડશે કે આનું તાત્પર્ય શું છે અથવા એમનાથી ભાવાર્થ શું, મારે શું સમજવું. એ દ્વારા કોઈ પણ ગાથા વગેરેનો આવે હોય તો પછી મારે શું સમજવાનું, એમાંથી મારે શું બોધ લેવાનો, મારે માટે શું ઉપકારી છે, મારે માટે શું એમાંથી ઉપકારી થાય છે, એને સમજવાનું છે. એટલે ભાવાર્થ, એનો ભાવ અર્થ, ભાવ એમાં શું ભર્યો છે, એટલે ભાવાર્થ તાત્પર્ય એ સમજવું પડે. તો ભાવાર્થમાં અહીંયા વાત કરી છે કે શાસ્ત્ર કથનનું તાત્પર્ય, સારાંશ, સારાંશ પછી હે ઉપાદેયરૂપ હેતુ શું છે તે જે બતાવે તે ભાવાર્થ છે. આમાં ઉપાદેય એટલે આદરણીય શું છે, ગ્રહવા લાયક શું છે, અને હે એટલે છોડવા લાયક શું છે એ પણ દર્શાવે, એનું તાત્પર્ય સમજાવે, એ બધું ભાવાર્થમાં આવે. એટલે આપણે જોઈએ છીએ સામાન્ય રીતે કે શાસ્ત્રમાં ભાવાર્થ લખેલા હોય છે. નિરંજન જ્ઞાનમયી પરમ આત્મદ્રવ્ય ઉપાદેય છે, તે સિવાય નિમિત્ત અથવા કોઈ પ્રકારનો રાગ કે વિકલ્પ ઉપાદેય નથી, એ કથનનો ભાવાર્થ સમજવો. શું કહ્યું? જ્ઞાનમયી પરમ આત્મદ્રવ્ય એટલે પરમાત્મદ્રવ્ય, જ્ઞાનમય નિરંજન એ જ ઉપાદેય છે, એ સિવાય કોઈ રાગ શુભ વિકલ્પ જે છે તે ઉપાદેય નથી, ગ્રહવા લાયક નથી. એ રીતે કથનનો ભાવાર્થ સમજવો. હા, ઉદાહરણ આપ્યું. હવે પ્રશ્ન 86, ક્વેશ્ચન 86, અહીંયા એક એક્સરસાઇઝ મૂકી છે કે નીચેના શ્લોકનો શબ્દાર્થ આદિ પાંચ પ્રકારે અર્થ કરીને સમજાવો. એટલે પાંચ પ્રકાર એટલે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ, એ પાંચે પ્રકારે તમે એ કરી અને બતાવો. અહીંયા એ મૂક્યું છે. આપણે એ શ્લોક લઈએ, પરમાત્મા પ્રકાશની ગાથા લીધી છે. એ જાતા ધ્યાનાગ્નિના કર્મલ કાંડી દગ્ધવા નિત્ય નિંજન જ્ઞાનમય અસ્થાન પરમાત્મન નત્વા. શબ્દ પ્રમાણે લઈએ શબ્દાર્થ, તો પહેલું એ શબ્દ મૂક્યો છે એનો અર્થ થાય છે જે. એના પછી ધ્યાનાગ્નિના એટલે ધ્યાનરૂપી અગ્નિ, ધ્યાનાગ્નિના એટલે ધ્યાનરૂપી અગ્નિ. કર્મકલંકાની એટલે કર્મરૂપી મેલને, અને દગ્ધવા એટલે ભસ્મ કરીને, દગ્ધવા એટલે ભસ્મ કરીને, નિત્ય નિરંજન જ્ઞાનમયા જાતા એટલે નિત્ય નિરંજન અને જ્ઞાનમયી થયા. તાન એટલે તે, પરમાત્મન એટલે સિદ્ધોને, નત્વા એટલે નમસ્કાર કરીને. આ શબ્દે શબ્દનો અર્થ મૂક્યો. હવે એ શબ્દનો જે અર્થ આપણને જે સમજાય છે, સામાન્ય અર્થ તો એટલો સમજાય છે આમાંથી કે ધ્યાનરૂપી અગ્નિથી કર્મમેલને ભસ્મ કરીને નિત્ય નિરંજન અને જ્ઞાનમયી થયા તે સિદ્ધોને નમસ્કાર, તે સિદ્ધોને નમસ્કાર કરી અને પછી આગળ વાત કરવી છે. તો આ શબ્દ પ્રમાણે, પણ હવે આટલાથી નહીં ચાલે. આટલો શબ્દાર્થ કરી લે, ધારો કે સંસ્કૃત આવડતું હોય તો કોઈ, અને પછી બીજી આ ગાથામાં જાય તો એમાં એનું પ્રયોજન શું સિદ્ધ થશે, એમાંથી એ આ ગાથામાંથી એને શું પ્રાપ્ત કર્યું. એટલે એવા શબ્દાર્થથી ચાલશે નહીં. શબ્દાર્થથી, માત્ર શબ્દાર્થ કરી લેવાથી કંઈ ચાલશે નહીં. અહીંયા નય પ્રમાણે વાત લઈએ, આપણે નયાર્થ કર્યો છે તો નયાર્થ લઈએ. નય પ્રમાણે અહીંયા કહે છે કે કર્મમલ ભસ્મ કરી સિદ્ધ થયા, સિદ્ધ થયા ત્યારે કર્મમળ ભસ્મ કરી સિદ્ધ થયા. હવે કર્મમળ જે છે એ શું છે? એ તો પૂતગળ છે. કર્મમળ છે એટલે કર્મરૂપી મળ, કર્મમળ એ કર્મ જે છે એ તો શું છે? પૂતગળ છે. એ પૂતગળ ને ભસ્મ કરીએ અને સિદ્ધ થવાય એવું કેવી રીતે બને? સિદ્ધ કોણ થાય છે? આત્મા સિદ્ધ થાય છે. આત્માની એ સિદ્ધ એ પર્યાય છે, શુદ્ધ નિર્મળ પર્યાય છે, તે સિદ્ધ પર્યાય છે. સિદ્ધ દશા જે છે એ પર્યાય છે, દશા છે, અને એ દશા કાયમ રહે છે. એક પછી એક એ જ પર્યાય એવી ને એવી શુદ્ધ નિર્મળ પર્યાય થયા જ કરે છે. પણ સિદ્ધ છે તે પર્યાય છે. તો એ સિદ્ધની પર્યાય જયારે થઈ, તો એ સિદ્ધની પર્યાય થઈ તો એમાં પેલા કર્મને ભસ્મ કરવાથી થઈ એવું કેવી રીતે બને? કર્મ તો પૂતગળ છે, પૂતગળને બાળીએ અને અહીંયા સિદ્ધ થવાય, જીવમાં કંઈની પર્યાય બદલાઈ જાય એવું કેવી રીતે બને? બે દ્રવ્ય જુદા, સિદ્ધાંત તો ખોટો પડે નહીં. સિદ્ધાંત શું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, તો પેલા કર્મને એક તો બાળ્યા એ વાત પણ કેવી રીતે બને? અને બીજી વાત કે કર્મ બળે તો અહીંયા ફેરફાર કેવી રીતે થાય? એટલે સિદ્ધાંત પ્રમાણે બેસે નહીં. તો આપણે સિદ્ધાંત પ્રમાણે સમજવાનો વિચાર કરીએ તો તરત વાત આવે કે ભાઈ કયા નયનું કથન છે? તો કે પર્યાર્થિક નયની મુખ્યતાથી કથન કર્યું છે. પર્યાર્થિક નયની કથન મુખ્યતાથી, પર્યાર્થિક નયને મુખ્ય કરીને કથન કર્યું છે. કર્મમળ ભસ્મ કરી સિદ્ધ થયા તો એ પર્યાયથી નયને મુખ્ય કરી અને કથન કરવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે તેમણે પહેલા કદી સિદ્ધ પર્યાય પ્રાપ્ત કર્યો ન હતો, તે હવે તેમણે કર્મનો નાશ કરી પ્રાપ્ત કર્યો. તે હવે તેમણે કર્મનો નાશ કરી અને પ્રાપ્ત કર્યો. પર્યાર્થિક નયથી એમણે સિદ્ધની પર્યાયને પ્રાપ્ત કરી છે. એ સિદ્ધની પર્યાયને પ્રાપ્ત કરી છે એટલે ખરેખર તો એ તો ત્યાં ને ત્યાં જ છે. ભગવાન આત્મા તો તે જ છે, એમની પર્યાય બદલાય છે. એટલે પર્યાર્થિક નયને એ રીતે મુખ્યતાથી વાત કરી. અને બીજી વાત વ્યવહાર નયની લઈએ તો એ દ્રવ્ય નયની મુખ્યતાથી જો એને વિચાર કરવામાં આવે તો આ વ્યવહાર નયનું કથન છે. કેમ કે કર્મનો નાશ થવાથી કંઈ અહીંયા એ પર્યાય ઉત્પન્ન થઈ છે એમ નથી, એ આત્મા પોતે શુદ્ધતાને કારણે એવી પર્યાય રૂપે પરિણમ્યો છે. સત્ય તો એ છે કે દ્રવ્યાર્થી નયને મુખ્ય કરીને જો વિચાર કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે છે કે એ ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપને પૂર્ણપણે શુદ્ધ કરી અને એ સિદ્ધની પર્યાય રૂપે પોતે પરિણમ્યો છે. અને એ વખતે નિમિત્તના કથન તરીકે આપણે એમ કહીએ કે એ કર્મનો એમણે નાશ કર્યો. પણ કર્મનો નાશ તો એ વખતે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે આ બાજુ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને પેલી બાજુ એ ચાર ઘાતી કર્મોનો નાશ થાય છે. એટલે કે એ કર્મરૂપ જે રજકણો જે છે તે છૂટા પડી જાય છે, એનો ક્ષય થઈ જાય છે. કોઈ કર્મ પછી ઘાતી કર્મ રહેતા નથી, કેવળ જ્ઞાન થાય છે ત્યારે. અને પછી સિદ્ધત્વ પ્રગટ થાય છે એટલે સિદ્ધ દશા પ્રગટ કરે છે ત્યારે અઘાતી કર્મ બાકી જે રહ્યા છે એ પણ નાશ પામે છે. એટલે આઠે આઠ કર્મનો નાશ કરી અને સિદ્ધની દશા પ્રાપ્ત કરી એમ જ્યારે કહીએ ત્યારે સિદ્ધની દશા પ્રાપ્ત થાય છે જીવને. એ જીવ પોતે પોતાના પુરુષાર્થથી એ પ્રગટ કરે છે ત્યારે સામે નિમિત્ત તરીકે આઠે કર્મો જે છે એનો ક્ષય થાય છે. જો અહીંયા પણ એ વાત લીધી છે કે પહેલા તો એમણે પર્યાય ક્યારે સિદ્ધની પ્રગટ નહોતી કરી એટલે એ અપેક્ષાથી અહીંયા પર્યાર્થિક નયની મુખ્યતાથી કથન એમ થયું કે તેમણે પહેલા કદી સિદ્ધ પર્યાય પ્રાપ્ત કર્યો ન હતો, તે હવે તેમણે કર્મનો નાશ કરી પ્રાપ્ત કર્યો. દ્રવ્યાર્થિક નયથી તો તેઓ શક્તિની અપેક્ષાએ સદા શુદ્ધ બુદ્ધ જ્ઞાન સ્વભાવે હતા જ. પોતે આત્મા દ્રવ્યાર્થિક નયથી એટલે કે તમે શુદ્ધ નિશ્ચય નહીંથી જો જુઓ તો શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ ભગવાન આત્મા હંમેશા એ સિદ્ધ સમાન જ હતો. પણ એણે અત્યારે પર્યાયમાં એ પ્રાપ્ત કર્યું છે એટલે દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી જો વાત કરીએ તો એ હતો, એમાં કંઈ પ્રાપ્ત કરવા પણ હોત છે જ નહીં. છતાં પણ આપણે કહીએ છીએ તો એનું કારણ શું છે? તો કે એ દર્શાવવું છે, એ નય દ્વારા દર્શાવવું છે કે આવું સ્વરૂપ જે મૂળ હતું એ અત્યારે હવે પર્યાયમાં એની પ્રાપ્તિ થઈ. જે દ્રવ્યાર્થિક નયથી આપણે જે કહેતા હતા એવું જે સ્વરૂપ હવે પર્યાયમાં પ્રાપ્ત થયું. અર્થાંત શુદ્ધ નયથી તેઓ શક્તિરૂપ શુદ્ધ હતા જ, તે હવે પર્યાર્થિક નયથી એની વ્યક્તતા થઈ, એ વ્યક્તિરૂપ શુદ્ધ થયા, સિદ્ધ પર્યાય થઈ. અને બીજી વસ્તુ આમાં જે નથી લીધી આપણે એ વાત કે એ જે થયું એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એમણે કંઈ નાશ કર્યો છે માટે કર્મનો નાશ થયો છે એમ નથી. અહીંયા એમણે એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે પોતે, તો સામે પેલા કર્મનો નાશ થયો. બરાબર છે? એટલે એ પાછું વ્યવહાર નહીંથી એને એમ કહેવામાં આવે, વ્યવહાર નહીંથી એમ કહેવામાં આવ્યું. આખા કથનને લઈએ તો એ વ્યવહાર નહીંનું કથન થાય છે, અને પછી એમાં શું અપેક્ષા છે આપણે સમજ્યા. હવે ત્રીજું છે મતાર્થ, તેમાં નિત્ય નિરંજન અને જ્ઞાનમય એમ જ્યારે કહેવામાં આવે ત્યારે શું થાય? એ નિત્ય છે, નિરંજન અને જ્ઞાનમય. આ કથનમાં નિત્ય વિશેષણ દ્વારા એકાંતવાદી બૌદ્ધો જે આત્માને ક્ષણિક માને છે તેમના મતનો નાશ થાય છે, પરિહાર થાય છે. બૌદ્ધમાં આત્માને નિત્ય માનવામાં નથી આવ્યો, એટલે એ જે છે એ મત જે છે બૌદ્ધ મત છે એનું ખંડન થાય છે. નિરંજન વિશેષણ એ ન્યાયિકોના મતનું ખંડન કરે છે. તેઓ માને છે કે કલ્પકાળ પૂરો થતાં બધું જગત શૂન્ય થાય છે અને તે સમયે બધા જીવો મુક્ત થઈ જાય છે. ત્યારે સદાશિવને જગત ઉત્પન્ન કરવાની ચિંતા થાય છે અને મુક્ત થયેલા બધા જીવોને કર્મરૂપ અંજનનો સંયોગ કરી તેમને સંસારમાં ફરીથી ફેંકે છે. જગતની રચના કરે છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાં બ્રહ્મા જગતની રચના કરે છે અને બધા જીવો જે છે એની આ પ્રમાણે બધી પર્યાવરણ બધું થાય છે. આ જે વાત છે ને એ ખોટી વાત છે, અસત્ય વાત છે. એટલે અહીંયા એ વાત કરી કે કલ્પકાલ પૂરો થતા એ આ લોકો એવું માને છે, નૈયાયિકો એવું માને છે કે કલ્પકાલ પૂરો થતા બધા જ જગત આખું શૂન્ય થઈ જાય છે અને એ સમયે બધા જીવો મુક્ત થઈ જાય છે, એની મેળ જ થઈ જાય. ત્યારે પછી પાછું સદા શિવને જગત કરવાની ચિંતા થાય કે હવે જગત રહ્યું નહીં તો જગત કરીએ, અને એટલે પછી પેલા મુક્ત થયેલા બધા જીવો છે એમને કર્મરૂપ અંજનનો સંયોગ કરી, એટલે એમની ઉપર કર્મો જે છે એમની ઉપર નાખી દઈ અને પછી પાછા ફરીથી સંસારમાં મૂકે છે, કર્મ સહિત દશાની અંદર ફેંકે છે. આવી વાત કરી. હવે જ્યારે આપણે શું કહ્યું કે આત્મા તો નિરંજન છે, નિરંજન છે અને કોઈ પ્રકારનું અંજન છે જ નહીં, એટલે હવે કોઈ રંજન થઈ શકે જ નહીં સિદ્ધ દશાને પ્રાપ્ત કરી છે, તો હવે એ કોઈ પ્રકારે રંજિત થતો નથી. રંજિત થતો નથી તો પછી કર્મ ક્યાંથી એને બંધાશે? રંજિત થતો નથી તો કર્મ બંધાવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. સિદ્ધ દશા એ તો નિરંજન છે, એ દશામાં હવે રંજિત નથી થતો તો એને નવા કર્મ બંધાશે નહીં. સિદ્ધોને ભાવકર્મ, દ્રવ્યકર્મ, નો કર્મ રૂપ અંજનનો સંયોગ કદી હોતો નથી, એવું નિરંજનપણું છે. નિરંજન શબ્દથી પ્રતિપાદન કરી નૈયાયિક મતોનું ખંડન કર્યું. નિરંજન શબ્દ દ્વારા શું આપણને ભાન થાય છે કે સિદ્ધ છે એને હવે કોઈ ભાવાશ્રવ કે ભાવકર્મ કે દ્રવ્યકર્મ કે નો કર્મ શરીર એ હવે એને એવો સંયોગ હોતો જ નથી, એટલે એ નિરંજન શબ્દ મૂકવાથી નૈયાયિકોના મતનું ખંડન થયું. આ મતાર્થ છે. આગમર્થ, ચોથો આગમર્થ કરીએ તો અનંત ગુણાત્મક સિદ્ધ પરમેશથી સંસારથી મુક્ત થયા છે એ સિદ્ધાંતનો અર્થ પ્રસિદ્ધ છે. આગમ પ્રમાણે શું વાત છે? અનંત ગુણાત્મક સિદ્ધ પરમેશથી સંસારથી મુક્ત થયા છે, સિદ્ધાંતની વાત તરીકે. અનંત ગુણ સહિતનું જે સ્વરૂપ છે એ સિદ્ધ પરમેષ્ટી, એ પરમ ઇષ્ટ સિદ્ધ દશા છે, એ દશા જ્યારે પ્રગટ થઈ છે એટલે આગમ પ્રમાણે એને એમ કહેવાય કે સંસારથી મુક્ત થયા છે. સિદ્ધ પરમેષ્ટી સંસારથી મુક્ત થયા છે અને એમનું સ્વરૂપ અનંત ગુણાત્મક છે. આ સિદ્ધાંતની વાત છે, કેમ કે જીવનું સ્વરૂપ અનંત ગુણ સહિત છે અને એ સિદ્ધ થાય છે તો એ પરમ ઇષ્ટ દશા છે, એટલે પરમેષ્ટિ છે, એ સંસારથી મુક્ત છે, એમને કોઈ સંસાર છે નહીં. જીવને સંસારથી સંસાર રહિત દશા એટલે સિદ્ધની દશા. બે દશા જ જીવની હોય, કાં તો સંસારી દશા હોય અને બીજી સિદ્ધ દશા હોય, તો એ સિદ્ધ ની દશાને પ્રગટ કરી છે એટલે આગમ પ્રમાણે એમ અર્થ છે. મૂળ ગાથાની અંદર જે મૂકવામાં આવ્યું હતું એમાં તો કેટલી લાંબી વાત મૂકી દીધી કે જે ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી મેલને ભસ્મ કરીને નિત્ય નિરંજન અને જ્ઞાનમય થયા તે સિદ્ધોને નમસ્કાર કરીને. પણ અહીંયા મૂળ વાતમાં સિદ્ધાંત પ્રમાણે તો વાત કેટલી આવી કે એ સંસારી મટી અને સિદ્ધ થયા અને એમાં સિદ્ધનું જે વિશેષણ લગાડ્યું હતું કે અનંત ગુણાત્મક એમની દશા, અનંત ગુણ સહિતનું સિદ્ધનું સ્વરૂપ. પાંચમું છે ભાવાર્થ. નિરંજન જ્ઞાનમય પરમાત્મા એટલે નિરંજન એ તો આગળ વાત આવી ગઈ છે, પણ જ્ઞાનમય પરમાત્મદ્રવ્ય પરમ આત્મદ્રવ્ય આદરણીય છે, ઉપાદેય છે, આવો ભાવ કથનમાં ગર્ભિત છે. ભાવાર્થમાં ઘણું બધું લઈ શકાય છે, ભાવાર્થની અંદર ઘણી વાત આવે છે કે આમાંથી તો કેટલો બધો ભાવ કાઢી શકાય. મૂળ ગાથાનો આપણે વિચાર કરીએ અહીંયા તો એમાંથી ભાવાર્થ તરીકે એમણે એક વાત તો કરી કે સિદ્ધ થયા, તો આપણને એક વાત નક્કી થઈ કે જીવ છે તે સિદ્ધની દશાને પ્રગટ કરી શકે છે. કેવી રીતે કરી શકે છે એ વાત પણ એમણે આપી કે ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી મેલને ભસ્મ કરીને, એટલે કે એ કર્મથી મુક્ત થઈને. પણ કર્મથી મુક્ત થવાની સાથે કે કર્મને કેવી રીતે એમણે બાળી નાખ્યા, તો કે ધ્યાનરૂપી અગ્નિથી, એટલે પોતે ધ્યાનમાં એ કર્મનો નાશ કર્યો. તો એમાં માર્ગ આવી જાય છે, માર્ગ દર્શાવી દીધો કે સિદ્ધની દશા પ્રાપ્ત કરવા માટે થઈ અને જીવ શું કરે છે, પુરુષાર્થ કરે છે, તો એ ધ્યાનમાં પુરુષાર્થ કરે છે એવો એમાંથી ભાવાર્થ નીકળે છે. કે ધ્યાન જો કરે છે અને કોનું ધ્યાન કરે છે, તો પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે અને શુદ્ધતાની વૃદ્ધિ કરતા જાય છે. તો આ બાજુ કર્મરૂપી મળ જે છે એટલે કર્મ જે છે એની નિજરા થાય છે, એ કર્મને એ રીતે ભસ્મ કરે છે, પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ સ્થિર થઈ. અને એટલે ધ્યાનને એ અગ્નિ કયો, શેનો અગ્નિ, કે જે કર્મને બાળે એવો અગ્નિ કયો. એટલે ધ્યાન દ્વારા કર્મનો નાશ કરે છે. કર્મનો નાશ તો એના કારણે થાય છે આપણે સમજીએ છીએ, પણ એ થાય છે શા માટે થાય છે, તો કે અહીંયા એવું નિમિત્ત છે, અહીંયા શુદ્ધ નિમિત્ત છે, તો પછી ત્યાં શુદ્ધતા પ્રમાણે એટલા કર્મોની નિજરા થઈ જ જાય છે. એટલે અહીંયા શુદ્ધતા જ શુદ્ધતા શુદ્ધતા પ્રગટ થાય છે પોતાના સ્વરૂપની અંદર, એ જ્ઞાનની તારતમ્યતા વધતી જાય છે અને આત્મામાં શુદ્ધતા થતી જાય છે. એ ભાવકર્મ જે પડેલા જે બધા છે એ પણ એમાંથી ઘટતા જાય છે, એ રૂપે નિર્જરા થાય છે, ત્યારે પેલા દ્રવ્ય કર્મો જે છે એ પછી એ ખરી જાય છે, રહેતા નથી. અને પછી બીજી વાત પણ એમાં સાથે આવી જાય છે ભાવાર્થમાં જો લઈએ તો, કે એ નિત્ય નિરંજન જે જ્ઞાનમય થયા, એટલે જ્ઞાનમય તો હતા જ, પણ એ જે આપણે દ્રવ્યાર્થિક દ્રષ્ટિએથી જોતા હતા મુખ્ય કરીને, કે એ શુદ્ધ નિશ્ચય નહીંથી જોતા હતા કે એવું સ્વરૂપ છે, એ હવે પ્રગટ થઈ ગયું. થયા એટલે હવે તો એ કાયમ માટે રહી ગયા, એટલે પર્યાયમાં એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ આવી ગયું. જ્ઞાન તો આત્માનો ગુણ હતો, એ તો હતો જ, પણ હવે પૂરેપૂરો ઉઘાડ થઈ ગયો અને નિત્ય પણ હતા, પણ હવે એ કાયમ માટે આ નિત્ય આવું જ સ્વરૂપ રહી જશે. નિત્ય કાયમ માટે હવે આવું નિરંજન, હવે એ રંજિત નહીં થાય, કોઈ કોઈ પણ પ્રકારના વિભાવ ભાવોથી એ રંજિત થશે નહીં. રંજિત થઈ જવું એટલે રંગાવું, જો સાદો શબ્દ એનો ગુજરાતી અર્થ થાય છે રંજિત થવું એટલે રંગાવું, એ ભાવે આવી જવું. કપડું છે એને આપણે રંગી નાખીએ, લાલ રંગનું કહીએ તો લાલ રંગનું થઈ ગયું એટલે રંજિત થયું. એ તો એવી રીતે જે વિકલ્પ છે દયા દાન પુણ્ય પાપના, એટલે શુભ અને અશુભ બે પ્રકારના વિકલ્પો જે છે એને અનુરૂપ જે ભાવ થાય છે, શુભ અને અશુભ ભાવ છે, એવા ભાવે હવે આ આત્મા રંજિત થવાનો નથી, એવા ભાવે આ આત્મા રંગાવાનો નથી, એવા ભાવો આત્માને થવાના નથી, એટલે એ નિરંજન દશા છે. નિરંજનનો અર્થ એ થાય છે, એ હવે એવા ભાવે થવાના નથી, હવે થઈ શકવાના જ નથી હવે, કેમ કે એને તો હવે એ પૂર્ણ દશા પ્રાપ્ત કરી લીધી છે, એમને હવે કોઈ એવા રાગના ભાવ થાય જ નહીં, એટલે એ નિરંજન થયા. અને એ માન્યતાની અંદર આમાં નથી આપ્યું, પણ મતાર્થ પ્રમાણે જોવા જઈએ તો એક બીજો પણ અંદરથી અર્થ નીકળે છે કે જીવ જે છે એ સિદ્ધ થાય છે ત્યાર પછીથી એ પાછો સંસારમાં આવતો જ નથી, એ વાત આપણે સ્વીકારીએ છીએ, કેમ કે નિરંજન થયો છે, હવે એ ફરીથી સંસારમાં આવે નહીં, કેમ કે હવે કર્મનું બંધન થવાનું નથી, આશ્રવ થવાના નથી, બંધ થવાનો નથી. જ્યારે આ અન્ય માન્યતાઓની અંદર કેવું માને છે કે ફરી પાછા એ ઉપરથી ભગવાન એ ફરી પાછો એ અવતાર ધારણ કરે ને નીચે આવે અને બધાનો નાશ કરે ને એવી બધી વાત છે. અરે જે ભગવાન થઈ ગયા છે, સિદ્ધ થઈ ગયા છે, એ વળી પાછા ફરીથી કેવી રીતે નીચે આવે, આ સંસારમાં આવે, એ વાત જ બરાબર નથી. એમને એમનામાં એ રીતે વાત જે આવે છે કે ફરી પાછા એ ભગવાન ફરી અવતાર લે ને એમના બધા અવતારો એ બધા અવતાર અવતાર કરીને વાત કરે છે. પણ એનો એ જીવ ફરીથી ક્યાંથી આવે? એક વખત શુદ્ધ થયો એ જીવ ફરીથી બીજી વાર નીચે આવે જ નહીં. એ તો નિરંજન થઈ ગયો છે, એ નિત્ય હવે એવો જ ત્યાં રહેવાનો છે. જ્ઞાનમય પૂર્ણ જ્ઞાન પ્રગટ કર્યું છે, કેવળ જ્ઞાની થયા છે, ત્યાં તેમ જ રહેવાના છે. એટલે કથામાંથી ભાવાર્થ તો ઘણો નીકળે, આપણે તાત્પર્ય પ્રમાણે એનો ભાવાર્થ ઘણો બધો સમજી શકીએ એવું છે કે જે ધ્યાનમાં થવાનું છે એમાં એ માર્ગ બતાવી દીધો છે. એમાં એ દ્વારા આપણને માર્ગનો ખ્યાલ આવે છે કે આપણે પૂજા વ્રત તપ આદિથી કંઈ સિદ્ધ થવાતું નથી, એમાંથી નક્કી થાય છે, એમાંથી એ ભાવાર્થ નીકળે છે. અહીંયા ભાવાર્થ એટલો નથી દર્શાવ્યો, પણ વિસ્તાર આપણે જો કરવાનો જ છે તો પછી એ ધ્યાનમાં થાય છે. કેમ કે મૂળ ગાથામાં એ વાત આપી છે કે ધ્યાનાગ્નિથી એમણે એક કર્મમળને કાઢ્યા છે, એટલે ધ્યાનમાં કર્યું. અને એ ધ્યાન કેવું, એ ઉત્કૃષ્ટ ધ્યાન છે એમનું. એ શ્રેણી ચડી જાય છે તો ધ્યાનમાં શ્રેણી ચડી જાય છે. સાતમે ગુણસ્થાનથી પ્રચુર સ્વસંવેદનની દશામાં એ પોતે આત્મામાં એવા ઠરી જાય છે, એવા ઠરી જાય છે, લીન થઈ જાય છે કે પછી આઠમું નવમું અને દસમું ગુણસ્થાન આવી જાય છે. એ તો માત્ર કેટલા ટૂંકા ગાળામાં, બે ઘડીના સમયમાં, અંતર મુહૂર્તની અંદર તો એ આઠ નવ દસ ચડી જાય છે. અને પછી ત્યાંથી બીજી એ જ પ્રમાણે બે ઘડીમાં અંતર મુહૂર્તની અંદર એ બારમે ચાલ્યા જાય છે અને ત્યાં શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. ઉત્કૃષ્ટ ધ્યાન છે અને એ ધ્યાનમાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આ બાજુ કેવળ જ્ઞાન થાય છે એટલે પેલા ચાર ઘાતી કર્મો જે છે એનો નાશ થાય છે, ચાર ઘાતી કર્મોનો નાશ થાય છે. એટલે આખી પ્રક્રિયા કેવી છે? ધ્યાન દ્વારા થતી પ્રક્રિયા છે. મોક્ષ માર્ગના પુરુષાર્થમાં આ વાત બહુ મહત્વની છે. મોક્ષ માર્ગમાં આપણે જે પ્રાપ્ત કરીએ, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ જે છે એ એક ભાવ મોક્ષની પ્રાપ્તિ છે. એ ભાવ મોક્ષનો જે અંશ છે એ સમ્યક દર્શન છે. એના અંશરૂપે જે આત્માના સ્વરૂપનું અવલોકન, પ્રતિભાસ અને જ્ઞાન જે થાય છે એ સમ્યક દર્શન છે. એ જે થાય છે એ પણ ધ્યાનમાં જ થાય છે. એટલે શરૂઆત જ ધ્યાનથી જ થાય છે. જીવને સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત જે કહી છે તો એ સમ્યક દર્શન થાય છે તે પણ ધ્યાનમાં થાય છે. એટલે કે એકાગ્રતા સહિત નિર્વિકલ્પ દશામાં જ પોતાના સ્વરૂપનો અંશે એક વખત અનુભવ થઈ જાય છે, ક્ષણિક અનુભવ થઈ જાય છે. અને પછી એ પૂર્ણપણે જ્યારે થાય છે અને પૂર્ણપણે એમાં ને એમાં સ્થિર કરીને જીવ રહી જાય છે એ દશા છે તે કેવળ જ્ઞાન કેવળ દર્શનની દશા છે. એ ચાર ઘાતી કર્મોનો નાશ થાય છે અને પછી તો આગળ વધીને પેલા અઘાતી કર્મોનો પણ નાશ કરે છે. પ્રભુ તો ધ્યાનમાં ને ધ્યાનમાં જ છે. પછી તો પછી બહાર આવતા જ નથી અને પછી બાકીના ચાર અઘાતી કર્મોનો પણ નાશ થાય છે. એટલે પછી એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે કે ત્યાંથી એ જીવ નીકળી અને સિદ્ધ શિલા ઉપર કાયમ માટે બિરાજી જાય છે. એ જીવ ત્યાંથી પછી નીકળી અને પછી યોગ પણ રહેતો નથી ચૌદમા ગુણ સ્થાને. અને પછી એ નીકળી અને સિદ્ધો એક જ સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. એ રીતે સિદ્ધ થાય છે અને એવા સિદ્ધોને નમસ્કાર કરીને આગળ વાત કરવાની છે. તો એમાંથી ભાવાર્થ તો ઘણો નીકળે છે અને ભાવાર્થ છે તે સાધકને માટે મહત્વનો છે. સાધકને માટે સૌથી મહત્વનો જો કંઈ હોય તો એનો ભાવાર્થ છે. શબ્દાર્થ છે તે શબ્દ દ્વારા જે સમજાય છે તેટલું જ છે. એટલે એના પાછળ કહેલો અર્થ, જે ભાવ ભરેલો છે એ જો સમજાવ્યા વગર આપણે આગળ વધી જઈએ તો આપણે એ શાસ્ત્રમાંથી ઘણું બધું ગુમાવી દઈશું. શાસ્ત્રને ઉતાવળ કરીને વાંચવા નહીં, શાસ્ત્રને સમજવા અને અંતરમાં ઉતારવા છે. એમાં શાસ્ત્રકર્તાનું શું કહેવું છે, કઈ વાત તરફ આપણને લઈ જવા છે એને સમજવાનો બરાબર પ્રયત્ન કરવો જોઈએ. તો આ અહીંયા પરમાત્મા પ્રકાશ ગાથા એકની ટીકામાંથી એ લેવામાં આવ્યું છે, એની વાત છે. હજી અહીંયા આગળ લખી છે કે સમ્યક શ્રુત જ્ઞાન વિના નિશ્ચય કે વ્યવહાર કોઈ નય હોઈ શકે નહીં. શું કહ્યું? સમ્યક શ્રુત જ્ઞાન વિના નિશ્ચય કે વ્યવહાર કોઈ નય હોઈ શકે નહીં. માટે પ્રથમ વ્યવહાર હોય અને પછી નિશ્ચય પ્રગટે એ માન્યતા ભ્રમમૂલક છે. બહુ સમજવા જેવી વાત છે. કે તમે એમ માનતા હો કે પહેલા વ્યવહાર હોય ને પછી નિશ્ચય પ્રગટે, એ માન્યતા ખોટી છે. કેમ ખોટી છે? કે શ્રુત જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન જે છે એના વિના નિશ્ચય પણ ન હોય ને વ્યવહાર પણ ન હોય. બે માંથી કોઈ નહીં હોઈ શકે નહીં. સમજો તો નહીં, સમજ્યા વિના નહીં સમજ. દ્રષ્ટિકોણ પણ, દ્રષ્ટિકોણ એટલે તમે એને કંઈક સમજો છો તો દ્રષ્ટિકોણ થયો ને. આપણે એને શું કહીએ છીએ? નહીં, એને એક કહીએ છીએ ને કે એક સમજવાની એક અપેક્ષા, એક એક એંગલથી સમજવું, એક દ્રષ્ટિકોણથી સમજવું. પણ સમજવું જ નથી ત્યાં પછી દ્રષ્ટિકોણનો ક્યાં પ્રશ્ન ઉપસ્થિત થયો? છે જ નહીં, કોઈ દ્રષ્ટિકોણ જ નથી રહેતો. એટલે જ્યારે સમજાય છે તો એ દ્રષ્ટિકોણનો સવાલ છે કે કયા દ્રષ્ટિકોણથી સમજવામાં આવ્યું. બરાબર છે ને? એટલે અહીંયા એ કહેવું છે કે શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન છે એ શું છે? એ સમજ છે. મતિ એટલે ઇન્દ્રિય દ્વારા જે માહિતી મળે છે તે મતિ છે, અને એનો જે આપણે મિનિંગ કરીએ છીએ, જે અર્થ સમજીએ છીએ, જે અંતરમાં જે સમજાય છે એ છે તે શ્રુત છે. તો એ શ્રુત છે તો પછી એના નયની વાત થાય છે કે ભાઈ એ કયા નયથી, કયા એંગલથી, કયા દ્રષ્ટિકોણથી આપણે લઈએ છીએ તો પછી એ વ્યવહાર નહીં છે કે નિશ્ચય નહીંની વાત છે. એટલે સમ્યક શ્રુત જ્ઞાન વિના તો એ છે જ નહીં. એટલે સમ્યક શ્રુત જ્ઞાનની વાત આવે એને જો આગળ સમ્યક મૂક્યો છે શબ્દ, માત્ર શ્રુત નથી મૂક્યું, સમ્યક શ્રુત જ્ઞાન મૂક્યું છે. તો સમ્યક શ્રુત જ્ઞાન જે છે એ નથી તો વ્યવહાર નહીં પણ નથી, નિશ્ચય નહીં પણ નથી. તો પછી વ્યવહાર નહીં પહેલા હોય અને પછી નિશ્ચય નહીં હોય એવી વાત કેવી રીતે બને? એટલે એ માન્યતા જે કેટલાકને જે છે ને એ ભૂલ ભરેલી છે. કહે છે કે પ્રથમ વ્યવહાર હોય ને પછી નિશ્ચય પ્રગટે, એ માન્યતા ભૂલ ભરેલી છે. જીવ સ્વ આશ્રયે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરે ત્યારે પૂર્વની સતદેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને ભૂત નિગમ નહીંથી. પૂર્વની એટલે એટલા માટે કહ્યું છે કે પહેલા એ માન્યતા કરી લીધી હતી ને એ અપેક્ષાથી, એટલે ભૂત નિગમ નહીંથી કહ્યું છે. એ વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. મૂળ વસ્તુ શું છે? કે નિશ્ચય શ્રદ્ધા જે છે એને પોતાનામાં પ્રગટિ છે. એટલે જે પહેલા જે એને દ્રવ્યસૂત દ્વારા જે વાત લીધી હતી, જે સમજ્યો હતો કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, એને આપણે વ્યવહાર સંકેત કહીએ છીએ. એ ત્યારે સાચી ઠરે છે એમ કહેવું છે. જ્યારે પોતે અનુભવે છે ત્યારે એ સત્ય ઠરે છે. એ મૂળ વ્યવહાર જે આપણે પહેલા કહ્યો છે એ એમ નથી કે વ્યવહાર નહીં છે એટલે સમ્યક દર્શન થઈ ગયું, એમ નથી. નવતત્વની શ્રદ્ધા છે એટલે વ્યવહારથી સંકેત છે એટલે બરાબર છે, એમ નથી. એ પોતે પોતાના અનુભવમાં એ પોતાના સ્વરૂપનો પ્રતિભાસ કરે છે અને એ પ્રમાણે અનંત ગુણોનો એને અનુભવ થાય છે. અને એ જ્ઞાન ગુણની પર્યાય જે છે એ સર્વને જાણનારી અનુભવનારી થાય છે. એ ક્ષણિક છે, થોડો સમય પૂરતી જે છે, પણ એ અનુભવ જે છે થાય છે ત્યારે જે કંઈ એણે દ્રવ્યસૂત દ્વારા પહેલા એટલે ભૂત નિગમથી વાત કરી છે કે પહેલા જે કંઈ સમજ્યો હતો એ પછી શ્રદ્ધા બરાબર સાચી ઠરે છે. તો આજે આ સમ્યક દર્શનની પણ આમાં વાત આવી ગઈ અને ઘણી બધી વાત આપણે લીધી. તો આજનો સ્વાધ્યાય હવે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. તત્વની વાત હવે વધારે આવતી જાય છે, આપણા બધાનો અભ્યાસ પણ ઘણો વધ્યો છે અને હવે તત્વની વાત જ આવશે. તત્વની વાત કર્યા વગર ચાલશે નહીં. હવે એમ કહેશો પણ નહીં કે હવે આ તો બધી તત્વની વાત અઘરી છે. અઘરી હોય તો પૂછો, બે વખત, ચાર વખત, પાંચ વખત વાંચો અને ફરી ફરીને પૂછો. ફરી ફરીને એ જ વાતનો આપણે વિસ્તાર કરીએ, વિચાર કરીએ. પણ આ તત્વ હવે આપણે સમજવું છે. આપણે ઘણા વખતથી જૈન પ્રશ્નોત્તર, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પહેલો ભાગ પૂરો કર્યો, બીજા ભાગમાં પણ આપણે અત્યારે 86 પ્રશ્ન પૂરા કર્યા છે. એટલે તત્વની વાત આવશે, એને સમજવાનો પ્રયત્ન કરવો. અત્યારે પ્રશ્ન ન પૂછવો હોય અને પછી પ્રશ્ન પૂછવો હોય, વધારે વિશેષતાથી વધારે સમય આપીને સમજવું હોય તો તત્વધારા ઉપર આપણે તત્વ જિજ્ઞાસા વિભાગ મૂક્યો છે. એ તત્વ જિજ્ઞાસાની અંદર એમાં એક ફોન નંબર પણ આપ્યો છે. એની અંદર તમે તમારો ફોન નંબર, નામ બોલી જશો, એક એટલે કે એ રીતે મને વોઇસમેલ કરી દેશો તો હું તમારો કોન્ટેક્ટ કરી અને તમને સમજાવીશ. આપણે સાથે બેસી અને સત્સંગ કરીશું. એટલે સંકોચ રાખશો નહીં પ્રભુ. તમે એક વોઇસમેલ એ નંબર ઉપર મૂકી દેજો જેમાં જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર, તત્વધારા.com એની ઉપર તત્વ જિજ્ઞાસા. એ તત્વ જિજ્ઞાસા વિભાગ એ માટે જ શરૂ કરવામાં આવ્યો છે કે જે સ્વાધ્યાયમાં છે, જેઓ આ બધાનો અભ્યાસ કરી રહ્યા છે, એમને કોઈક પ્રશ્નો હોય, કોઈક વધારે સમજવું હોય તો ઘણા લોકો મને કહે છે કે તમારો નંબર આપો, હું તમને કહું છું કે તમને તત્વ જિજ્ઞાસા હોય તો વિના સંકોચ એમાં એક વોઇસ મેલ કરી દો, અથવા તો તમે જો કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તો તમે એમ ઇમેલ કરી શકો છો. તમે ઇમેલ ગમે તે ઉપર કરી શકશો, info@tattvadhara.com પર પણ કરી શકશો તો પણ મને મળી જશે, અને એ તત્વ જિજ્ઞાસામાં છે તેમાં પણ કરશો તો પણ મને મળી જશે. અને પછી હું તમને સામેથી ફોન કરીશ, તમારો ફોન નંબર અને નામ અને બને તો પ્રશ્ન પણ આપો તો સારું છે, ના આપી શકો તો કંઈ વાંધો નથી, આપણે સાથે બેસી અને વિચાર વિમર્શ જરૂરથી કરીશું. પણ પ્રભુ હવે એક વાત નક્કી છે કે આપણે તત્વનો અભ્યાસ આત્માને અર્થે કરીએ છીએ, આ ભવમાં ભવનો અંત કરવા માટેની શરૂઆત આપણે હવે કરી દીધી છે અને એ હવે પૂરી કરવી જ છે. આ ભવને હવે એળે જવા નથી દેવો, હવે જે કંઈ સમય બાકી રહ્યો છે એ બધો જ સમય આપણે આત્માને અર્થે જ ગાળીશું એવો પાકો નિર્ધાર કરો. જય જીરેન્દ્ર.